મહારાજા ઋષભદેવને વૈરાગ્ય અને દીક્ષા. અયોધ્યા નગરીને ફાગણવદનો આજે ભગવાન ઋષભદેવનો જન્મદિવસ આનંદથી ઉજવાઈ રહ્યો છે. એ ઉત્સવમાં ભાગ લેવા ઇન્દ્ર પણ અપ્સરાઓને લઈને આવી પહોંચ્યા ને ભગવાનને પ્રસન્ન કરવા માટે નૃત્ય પ્રારંભ કર્યું. અપ્સરાઓનું અદ્ભુત નૃત્ય ભગવાન નિહાળી રહ્યા હતા. એ વખતે ઇન્દ્રને વિચાર આવ્યો કે ભગવાન ઋષભદેવ તીર્થંકર થવા અવતર્યા છે ને ધર્મચક્રનું પ્રવર્તન કરનારા છે. તેમને આ રાજવૈભવમાં 83 લાખ પુરવતો વીતી ગયા. હવે આ રાજ્ય અને ભોગોમાંથી ભગવાન ક્યાં પ્રકારે વિરક્ત થાય? આમ વિચારીને તેણે નીલાંજના નામની એક એવી દેવીને નૃત્યમાં ગોઠવી કે જેનું આયુષ્ય થોડી ક્ષણોમાં જ પૂરું થવાનું હતું. તે નીલાંજના દેવી હાવભાવ સહિત ફુદરડી કરતી નૃત્ય કરી રહી હતી. નૃત્ય કરતા કરતા જ તેનું આયુષ્ય પૂરું થતાં ક્ષણભરમાં તે અદૃશ્ય થઈ ગઈ. વીજળીના ઝબકારાની માફક તે દેવી અદૃશ્ય થતાં રંગમાં ભંગ ન થાય તે માટે તરત જ ઇન્દ્રે એના જેવી જ બીજી દેવીને નૃત્યમાં ગોઠવી દીધી. પરંતુ દિવ્ય જ્ઞાનવંત ભગવાન તે જાણી ગયા ને સંસારની આવી અધ્રુવતા દેખીને તત્ક્ષણ જ ભવ તન ભોગથી અત્યંત વિરક્ત થઈને વૈરાગ્યની 12 ભાવનાઓ ચિંતવવા લાગ્યા. અરે, આ મનોહર દેવીનું શરીર પળ વારમાં નજર સામે નષ્ટ થઈ ગયું. આવું જે માયા નાટક ઇન્દ્રે કર્યું તે ખરેખર તો મને પ્રતિબોધ પમાડવા માટે જ તે બુદ્ધિમાને યુક્તિ કરી છે. આ નીલાંજના દેવીના દિવ્ય શરીરની જેમ જગતના બધા સંયોગો ક્ષણભંગુર છે. એનાથી હવે મારે શું પ્રયોજન છે? ભોગ ઉપભોગ તો ભારરૂપ છે. આવા અસાર સંસારથી અને ક્ષણિક રાજભોગોથી હવે બસ થાઓ. આ રાજભોગને ખાતર મારો અવતાર નથી, પરંતુ આત્માની પૂર્ણતાને સાધીને તીર્થંકર થવા મારો અવતાર છે. મોક્ષને સાધવા માટે આ અવતાર છે. આ પ્રમાણે વૈરાગ્ય ચિંતવન પૂર્વક ભગવાન આ અસાર સંસારથી વિરક્ત થયા ને શીઘ્ર મુક્તિને સાધવા માટે ઉદ્યમી થયા. એ વખતે ભગવાનને એવી વિશુદ્ધિ પ્રગતિ જાણે કે મુક્તિના સખી જ આવી પહોંચી. મોક્ષમાં જેમનું ચિત્ત લાગેલું છે એવા તે ભગવાનને આખું જગત શૂન્ય જેવું અસાર લાગતું હતું. ભગવાનના અંતઃકરણની સમસ્ત ચેષ્ટાઓ ઉપરથી ઇન્દ્રે અવધિજ્ઞાન વડે જાણી લીધું કે ભગવાન હવે સંસારથી વિરક્ત થઈ ગયા ને મુનિ દીક્ષા માટે તત્પર થયા છે. તરત જ બ્રહ્મસ્વર્ગમાંથી લોકાંતિક દેવો ભગવાનના તપ કલ્યાણકની પૂજા કરવા ઉતર્યા ને સ્તુતિપૂર્વક વૈરાગ્યનું અનુમોદન કર્યું. 8 પ્રકારના તે લોકાંતિક દેવો પૂર્વભવમાં સંપૂર્ણ શ્રુત જ્ઞાનના અભ્યાસી એટલે કે શ્રુત કેવડી હોય છે. ઘણા શાંત ને સર્વ દેવોમાં ઉત્તમ હોય છે તથા એકાવતારી હોય છે. લોકનો અંત પામ્યા હોવાથી અથવા બ્રહ્મલોકના અંતમાં રહેતા હોવાથી તેઓ લોકાંતિક કહેવાય છે. મુક્તિ સરોવરના કિનારે રહેલા તે દેવો સ્વર્ગના હંસ જેવા છે. તેમણે આવીને કલ્પવૃક્ષના ફૂલો વડે ભગવાનના ચરણોમાં પુષ્પાંજલિ ચઢાવી ને સ્તુતિ કરી કે હે ભગવાન, મોહ શત્રુને જીતવા માટે આપ ઉદ્યમી થયા છો એમ સૂચવે છે કે ભવ્ય જીવો પ્રત્યે ભાઈપણાનું કાર્ય કરવાનો આપે વિચાર કર્યો છે. અર્થાત ભાઈની જેમ ભવ્ય જીવોની સહાયતા કરવાનો આપે વિચાર કર્યો છે. હે જ્યોતિ સ્વરૂપ દેવ, અમે આપને સમસ્ત ઉત્તમ કાર્યોના કારણ સમજીએ છીએ. પ્રભો, કેવળ જ્ઞાનના પ્રકાશ વડે આપ અજ્ઞાનમાં ડૂબેલા સંસારનો ઉદ્ધાર કરશો. આપે દેખાડેલા ધર્મતીર્થને પામીને ભવ્ય જીવો આ દુસ્તર સંસાર સમુદ્રને રમત માત્રમાં તરી જશે. આપની વાણી ભવ્ય જીવોના મનને પ્રફુલ્લિત કરશે પ્રભો, આપ ધર્મતીર્થના નાયક છો. મોહરૂપી કીચડમાં ફસાયેલા આ જગતને ધર્મરૂપી હાથનો સહારો દઈને આપ શીઘ્ર ઉદ્ધાર કરશો. પ્રભો, આપ સ્વયંભૂ છો. મોક્ષનો માર્ગ આપે સ્વયં જાણી લીધો છે ને અમને બધાને પણ આપ તે મુક્તિ માર્ગનો ઉપદેશ દેશો. પ્રભો, અમે તો આપને પ્રેરણા કરનારા કોણ? આ તો માત્ર અમારા શિષ્ટાચાર છે. ભવ્ય ચાતકો મેઘની માફક આપના ધર્મામૃતની રાહ જુએ છે. પ્રભો, અત્યારનો આપનો કાળ ધર્મરૂપી અમૃતને ઉત્પન્ન કરવા માટે યોગ્ય છે. માટે હે વિધાતા, ધર્મની સૃષ્ટિ કરો. પ્રભો, અનેકવાર ભોગવાઈ ચૂકેલા ભોગોને હવે આપ છોડો. ફરી ફરીને ગમે તેટલી વાર ભોગવવા છતાં એ ભોગોના સ્વાદમાં કાંઈ નવીનતા આવી જતી નથી. માટે તે ભોગને છોડીને મોક્ષને માટે ઉઠો ને ઉદ્યમ વડે મોહ શત્રુને જીતો. એ પ્રમાણે બ્રહ્મર્ષિ દેવો વડે જેમની સ્તુતિ કરવામાં આવી તે ભગવાન ઋષભદેવે દીક્ષા ધારણ કરવામાં પોતાની બુદ્ધિ દ્રઢ કરી. કૃતાર્થ થયેલા લોકાંતિક દેવો હંસોની જેમ આકાશ માર્ગને પ્રકાશિત કરતા કરતા પોતાના સ્વર્ગમાં ચાલ્યા ગયા. તે જ વખતે આસન ડોલવાથી ઇન્દ્ર વગેરે દેવોએ ભગવાનના તપ કલ્યાણકનો અવસર જાણ્યો ને સૌ તે ઉત્સવ કરવા અયોધ્યા નગરીમાં આવી પહોંચ્યા. ક્ષીર સમુદ્રના જળથી ભગવાનનો મહાઅભિષેક કર્યો. ભગવાન ઋષભદેવે ભારત વર્ષના સામ્રાજ્ય પર ભરતનો અભિષેક કર્યો ને બાહુબલીને યુવરાજ પદ આપ્યું. એક તરફ ભગવાનનો દીક્ષા મહોત્સવ ને બીજી તરફ ભરતના રાજ્યાભિષેકનો ઉત્સવ. એક સાથે આવા બે મહાન ઉત્સવોથી પૃથ્વીલોક અને સ્વર્ગલોક બંને હર્ષ વિભોર બન્યા હતા. એક કોર તો ભગવાન કમર કસીને રાજપાટ ત્યાગી તપ સામ્રાજ્ય માટે કટિબદ્ધ થયા હતા ને બીજી તરફ રાજકુમારોને પૃથ્વીનું રાજ્ય સોંપાતું હતું. દિક્કુમારી દેવીઓ મંગળ દ્રવ્યો લઈને ઊભી હતી. ચારે કોર પડઘમ વગેરે મંગલ વાજાના ધમકારા થઈ રહ્યા હતા. આ રીતે કરોડો દેવો ને કરોડો મનુષ્યો એક સાથે બે ઉત્સવ ઉજવી રહ્યા હતા. અયોધ્યા નગરીમાં ચારે કોર આનંદ આનંદ ફેલાઈ ગયો હતો. બે પુત્રોને રાજ્યભાર સોંપીને તથા બાકીના 99 પુત્રોને પણ રાજ્યનો અમુક ભાગ આપીને દીક્ષા માટે ભગવાન એકદમ નિરાકુર થઈ ગયા હતા. સંસાર સંબંધી કોઈ ચિંતા તેમને રહી ન હતી. માતા પિતા વગેરે પરિવારની વિદાય લઈને ઇન્દ્રે શણગારેલી સુદર્શન નામની સુંદર પાલખી પર ભગવાન જ્યારે આરૂઢ થયા ત્યારે અત્યંત આદરપૂર્વક ઇન્દ્રે તેમને પોતાના હાથનો સહારો આપ્યો હતો. ભગવાન ઋષભદેવ પહેલાં તો પરમ વિશુદ્ધતા પર આરૂઢ થયા હતા ને પછી પાલખી પર આરૂઢ થયા હતા. તેથી તે સમયે ભગવાન એવા લાગતા હતા જાણે ગુણસ્થાનોની શ્રેણી ચડવાનો જ અભ્યાસ કરતા હોય. હરિવંશ પુરાણમાં એમ આવે છે કે શરૂઆતમાં 32 પગલા ભગવાન પોતે પેદલ ચાલ્યા ને પછી ઇન્દ્રની વિનંતીથી પાલખીમાં આરૂઢ થયા. ભક્તિપૂર્વક ભગવાનની પાલખી લઈને પ્રથમ તો ભૂમિગોચરી રાજાઓ 7 પગલા ચાલ્યા, પછી વિદ્યાધર રાજાઓ આકાશ માર્ગે 7 પગલા ચાલ્યા ને ત્યારબાદ ઇન્દ્રોએ અત્યંત હર્ષપૂર્વક ખભે પાલખી લઈને આકાશમાં ચાલ્યા. આહાહા, ભગવાનની મહિમાની તો શી વાત કે એ પ્રસંગે દેવોના અધિપતિ ઇન્દ્રે પોતે પણ ભગવાનની પાલખી ખભે લીધી હતી. ભગવાન પાલખીમાં આરૂઢ થયા તે વખતે કરોડો ધૂમધૂમથી વાજા વાગતા હતા. અદ્ભુત વૈરાગ્ય વૈભવથી શોભતા ભગવાન ઋષભદેવ આખા જગતને આનંદિત કરતા થકા અયોધ્યાપુરીની બહાર નીકળ્યા. તે વખતે વૈરાગ્ય ભરેલા તેમના નેત્રોની ચેષ્ટા અત્યંત પ્રશાંત હતી. અસંગ વૈરાગ્ય દશાને શોભે એવી તેમની અંગ ઉપાંગના ચેષ્ટા હતી. ભગવાન આ શું કરી રહ્યા છે ને દીક્ષા એટલે શું તેના અજાણ પ્રજાજનો ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે દેવ, આપ આપનું કાર્ય પૂર્ણ કરી વેલા વેલા અમને દર્શન દેવા પધારજો. પ્રભો, આપ મહા ઉપકારી છો, હવે અમને છોડીને બીજા કોનો ઉપકાર કરવા આપ જઈ રહ્યા છો? નગરજનો એકબીજા સાથે વાત કરતા હતા કે આ દેવો ભગવાનને પાલખીમાં ક્યાંય દૂર લઈ જાય છે, પરંતુ શા માટે લઈ જાય છે તે આપણે જાણતા નથી. કદાચ ભગવાનની એવી જ કોઈ ક્રીડા હોય, અથવા પહેલાં તેમનો જન્મોત્સવ કરવા માટે ઇન્દ્રો તેમને મેરુ ઉપર લઈ ગયા હતા ને પાછા લાવ્યા હતા, એવો જ કોઈ પ્રસંગ ફરીને આપણા મહાભાગ્યથી બનતો હોય તો તે કોઈ દુઃખની વાત નથી. આહા, ભગવાનના પુણ્ય કોઈ મહાન વચનાતીત છે. આવા આશ્ચર્યકારી દ્રશ્યો એ અમે કદી જોયા નથી. ભગવાન જ્યારથી આ પૃથ્વી ઉપર અવતર્યા છે ત્યારથી અવારનવાર દેવોનું આગમન થયા જ કરે છે. ભગવાન હવે રાજવૈભવથી અત્યંત વિરક્ત થઈને મસ્ત હાથીની માફક સ્વતંત્રતાનું સુખ પ્રાપ્ત કરવા માટે વનમાં પ્રવેશ કરી રહ્યા છે. ભગવાનની આ યાત્રા તેમને સુખ દેનારી છે. તેઓ વનમાં રહેશે તે પણ સુખ તેમને સ્વાધીન છે. ભગવાનનો જય હો, ભગવાનનો જય હો, ભગવાન વિજય પામો ને ફરી વહેલા વહેલા પધારીને અમારી રક્ષા કરો. આ રીતે દીક્ષા પ્રસંગના જાણકાર તેમજ અજાણ બધા લોકો ભગવાનની સ્તુતિ કરતા હતા, તથા મહાત્મા ભરત જેને જે જોઈએ તે વસ્તુનું દાન દેતા હતા. યશસ્વતી, સુનંદા વગેરે સ્ત્રીઓ તથા મંત્રીગણ ભગવાનની પાછળ પાછળ જતા હતા ને તેમની આંખમાંથી આંસુ વહેતા હતા. મહારાજા નાભિરાજા તથા માતાજી મરુદેવી પણ સેંકડો રાજાઓ સાથે ભગવાનના તપકલ્યાણકનો ઉત્સવ જોવા માટે પાછળ પાછળ જઈ રહ્યા હતા. સમ્રાટ ભરત અને બાહુબલી વગેરે કુમારો પણ ભગવાનની પાછળ જઈ રહ્યા હતા. ભગવાનની પાલખી આકાશમાં એટલી ઊંચી હતી કે જ્યાંથી લોકો તેમને બરાબર જોઈ શકે. અયોધ્યાથી થોડે દૂર સિદ્ધાર્થ નામના વનમાં આવીને એક પવિત્ર શિલા ઉપર પ્રભુ બિરાજ્યા. ચંદ્રકાંત મણિની એ શિલા એવી શોભતી હતી જાણે કે સિદ્ધ શિલા જ દીક્ષા કલ્યાણક જોવા માટે નીચે ઉતરી હોય. એના પર આશ્ચર્યકારી મંડપ અને રત્નોની રંગોળી હતી. એ શિલા જોતા જન્માભિષેક વખતની પાંડુક શિલા યાદ આવતી હતી. ભગવાન જગતના બંધુ હોવા છતાં સ્નેહ બંધનથી રહિત હતા. દીક્ષા પહેલાં ભગવાને દેવ મનુષ્યોની સભાને યોગ્ય ઉપદેશ વડે અને પ્રશાંત દ્રષ્ટિ વડે પ્રસન્ન કરી. કોલાહલ દૂર થયો ને એકદમ શાંતિ પ્રસરી ગઈ. ત્યારે ગંભીર મંગલનાદ વચ્ચે ભગવાને અંતરંગ અને બહિરંગ પરિગ્રહ છોડી દીધો. આત્માની દેવોની અને સિદ્ધોની સાક્ષીપૂર્વક સમસ્ત પરિગ્રહ છોડીને ભગવાન મુનિ થયા. પૂર્વ દિશા સન્મુખ પદ્માસન લગાવી સિદ્ધ પરમેષ્ઠિને નમસ્કાર કરીને પંચમુષ્ટિથી કેશ લોચ કર્યો. દિગંબર રૂપ ધારક ભગવાન જિન દીક્ષા લઈને સમસ્ત પાપોથી વિરક્ત થયા ને સમભાવ રૂપ ચારિત્ર એટલે કે સામાયિક ધારણ કર્યું. જે તિથિએ જન્મ્યા તે જ તિથિએ ફાગણ વદ નવમીની સાંજે ભગવાને મુનિ દીક્ષા ધારણ કરી. ભરત ક્ષેત્રના આદ્ય મુનિરાજ એવા શ્રી ઋષભ મુનિરાજને નમસ્કાર હો. ભગવાનના પવિત્ર કેશને રત્નપટારીમાં ભરીને ઇન્દ્રે વિચાર્યું કે આ કેશ પણ ધન્ય છે કે જે ભગવાનના મસ્તકના સ્પર્શથી પવિત્ર થયા છે, અને એ ક્ષીર સમુદ્ર પણ ધન્ય છે કે જેને આ કેશની ભેટ મળશે. એમ વિચારી સ્વભાવથી જ પવિત્ર એવા ક્ષીર સમુદ્રમાં અત્યંત આદરપૂર્વક તે કેશનું ક્ષેપણ કર્યું. મલિન ગણાતા એવા વાળ પણ ભગવાનના આશ્રયે પૂજ્ય બન્યા. તો પછી મહાપુરુષોનો આશ્રય પામીને મલિન જીવો પણ પવિત્ર થઈને પૂજ્ય બની જાય એમાં શું આશ્ચર્ય છે? ભગવાનની સાથે બીજા 4000 રાજાઓએ પણ દિગંબર દશા ધારણ કરી. જોકે ભગવાનના અંતરંગ અભિપ્રાયને તેઓ જાણતા ન હતા, પણ અમારા સ્વામીને જે ગમ્યું તે અમને પણ ગમ્યું એમ સ્વામી ભક્તિથી પ્રેરાઈને તેઓ દ્રવ્યલિંગી સાધુ થયા. સ્વામીને અનુસરવું એ જ સેવકોનું કામ છે એમ વિચારીને તે રાજાઓએ મૂઢતા સહિત માત્ર દ્રવ્ય અપેક્ષાએ નિર્ગ્રંથપણું ધારણ કર્યું હતું, ભાવ અપેક્ષાએ નહીં. એમ કરીને મોટા મોટા વંશમાં ઉત્પન્ન થયેલા તે રાજાઓએ ભગવાન પ્રત્યે પોતાની ઉત્કૃષ્ટ ભક્તિ પ્રગટ કરી હતી. જેમને સંયમ પ્રગટ્યો નથી એવા તે 4000 દ્રવ્યલિંગી મુનિઓના ઘેરા વચ્ચે ભાવલિંગી ભગવાન નાનકડા ઝાડવાના ઝુંડ વચ્ચે વિશાળ કલ્પવૃક્ષની માફક શોભતા હતા. ભગવાન પ્રત્યેની ભક્તિને લીધે તે દ્રવ્યલિંગી સાધુઓ પણ અંતે કલ્યાણ પામશે. એ વખતે તપના અતિશયથી ઋષભ મુનિરાજનું અનુપમ રૂપ એવું શોભતું હતું કે 1000 નેત્રથી તે રૂપને નિરખવા છતાં ઇન્દ્રને તૃપ્તિ થતી ન હતી. દેવોએ અત્યંત ભક્તિપૂર્વક ભગવાનની પૂજા સ્તુતિ કરી. હે પ્રભો, અમે અલ્પજ્ઞ આપના અગણિત ગુણોની સ્તુતિ કઈ રીતે કરી શકીએ? આપની સ્તુતિના બહાને અમે તો અમારા આત્માની ઉન્નતિ કરીએ છીએ. પ્રભો, જીનવાણી સમાન અને ગંગા નદી સમાન પવિત્ર આપની આ પરમેશ્વરી દીક્ષા ત્રણ જગતનું હિત કરનારી છે ને સમ્યક્ત્વ ભાવની દેનારી છે, તે અમને સદા પવિત્ર કરો. આપની આ દીક્ષા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ રત્નોથી અલંકૃત છે. પ્રભો, ભવ તન ભોગરૂપ સંસારને સ્વપ્ન સમાન જાણીને આપે છોડ્યો છે ને અવિનાશી મોક્ષ માર્ગમાં ગમન કર્યું છે. પ્રભો, આપનામાં રાગ ન હોવા છતાં મોક્ષમાં આપ આસક્ત થયા એ આશ્ચર્યની વાત છે. વળી હે પ્રભો, હે અને ઉપાદે વસ્તુઓને જાણીને આપે છોડવા જેવી વસ્તુઓને છોડી દીધી ને ઉપાદે વસ્તુઓના ગ્રહણ માટે ઉદ્યમી થયા અને છતાંય આપ સમદર્શી કહેવાઓ છો એ પણ આશ્ચર્યની વાત છે. આપ પરાધીન સુખ છોડીને સ્વાધીન સુખ પ્રાપ્ત કરવા માંગો છો તથા અલ્પ વિભૂતિ છોડીને ભારે મહાન વિભૂતિ પ્રાપ્ત કરવા ચાહો છો, તો પછી આપ વિરક્ત અને ત્યાગી કઈ રીતે થયા? હે ભગવાન, આપ નિર્ગ્રંથ હોવા છતાં કુશળ પુરુષો આપને જ સુખી કહે છે. જ્ઞાન દીપક લઈને આપ મોક્ષ માર્ગે જઈ રહ્યા છો. આપના ધ્યાનરૂપી મહાન અગ્નિમાં આઠે કર્મો ભસ્મીભૂત થઈ રહ્યા છે. આઠે કર્મના વનને છેદી નાખવા માટે આપે રત્નરૂપી કુહાડો ઉઠાવ્યો છે. પ્રભો, બીજે ક્યાંય ન હોય એવી અદ્ભુત આપની આ જ્ઞાન વૈરાગ્ય રૂપી સંપત્તિ જ આપને મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે સમર્થ સાધન છે તથા આપના શરણે આવેલા ભક્તિજીવોના સંસારને પણ તે નષ્ટ કરે છે. આવી ઉત્કૃષ્ટ જ્ઞાન સંપત્તિને ધારણ કરનારા હે વિતરાગ, આપને નમસ્કાર હો. મહારાજા ભરતે પણ પોતાના અનેક નાના બંધુઓ તથા પુત્રો સહિત ભક્તિના ભારથી અતિશય નમ્ર થઈને પોતાના પિતાની અનેક પ્રકારે સ્તુતિ તથા પૂજા કરી. આત્મધ્યાનમાં લીન અને મોક્ષ પ્રાપ્તિરૂપ કાર્યને સાધવામાં તત્પર મોહ વિજેતા ભગવાન ઋષભ મુનિરાજના ચરણોની અત્યંત ભાવપૂર્વક ભરતે પૂજા કરી. એ પ્રમાણે જેણે ભગવાનની પૂજા કરી છે તથા જેના ઘૂંટણ પૃથ્વી પર પડેલા છે, અર્થાત જે ઘૂંટણભર થઈને વંદન કરે છે અને જેના નેત્રોમાં હર્ષના આંસુ છે, એવા તે ભરતે પોતાના મુગટના ઉત્કૃષ્ટ મણીના કિરણો વડે ભગવાનના ચરણોનું પ્રક્ષાલન કરતા ઉત્કૃષ્ટ ભક્તિપૂર્વક નમીને પોતાનું મસ્તક ભગવાનના ચરણોમાં ઝુકાવ્યું ને એવી મુનિ દશાની ભાવના ભાવીને મહાન ગુરુ ભક્તિ પ્રગટ કરી. એ પ્રમાણે ભગવાનને દીક્ષા ભગવાનનો દીક્ષા કલ્યાણક ઉજવીને સૌ અયોધ્યા તરફ વિદાય થયા. દીક્ષા બાદ ઋષભ મુનિરાજ આત્મધ્યાનમાં લીન થયા. તરત જ તેમને શુદ્ધ ઉપયોગમાં સાતમું ગુણસ્થાન પ્રગટ્યું, તેમજ તેમની સાથે મનપર્યય જ્ઞાન તથા અનેક લબ્ધિઓ પ્રગટ થઈ. તેમનો આત્મા સાક્ષાત મોક્ષ માર્ગરૂપ પરિણમ્યો. ભગવાનની તપસ્યા. ભગવાન ઋષભ મુનિરાજ શરીરનું મમત્વ છોડી મોક્ષને સાધવા માટે 6 મહિનાના ઉપવાસની પ્રતિજ્ઞા કરીને મૌનપૂર્વક સ્થિર થયા. તેઓ ધ્યાનની સિદ્ધિ માટે પ્રશમ ગુણની ઉત્કૃષ્ટ મૂર્તિ જેવા શોભતા હતા. તપના મહિમાને લીધે કોઈ અદ્રશ્ય છત્ર વડે તેમના ઉપર છાયો થઈ ગયો હતો. 4 જ્ઞાન વડે ભગવાને પરલોક સંબંધી ગતિ આગતિને સંપૂર્ણ જાણી લીધી હતી. ભગવાન તો મુનિ થઈને અડગપણે આત્મધ્યાનમાં સ્થિર થયા, પણ બીજા રાજાઓનું ધૈર્ય તો 2-3 માસમાં તૂટવા માંડ્યું. ભગવાનના માર્ગ પર ચાલવા અસમર્થ એવા તે કલ્પિત મુનિઓ વિચાર કરવા લાગ્યા કે અરે, હવે અમારાથી તો ભૂખ પ્યાસ સહન થતા નથી. ભગવાન તો કોણ જાણે ક્યાં ઉદ્દેશ્યથી આ પ્રમાણે ઊભા છે. ભગવાન પોતાની રક્ષાનો વિચાર કર્યા વગર આવા ભયંકર વનમાં ઊભા છે તો પોતાની રક્ષા પ્રયત્નપૂર્વક કરવી જોઈએ. એવી નીતિને શું ભગવાન નહીં જાણતા હોય? ભગવાન તો પ્રાણોથી વિરક્ત થઈને આવી તપ ચેષ્ટા કરી રહ્યા છે, પણ અમે તો ખેદ ખિન્ન થઈ ગયા છીએ. તેથી ભગવાન ધ્યાન પૂરું કરે ત્યાં સુધી અમે આ વનમાં ફળ ને કંદમૂળ ખાઈને જીવન ટકાવીશું. આમ તેઓ દીન થઈ ગયા. શું કરવું તે તેમને સૂજ્યું નહીં. ભગવાન અમને જરૂર કાંઈક કહેશે એવી આશાથી તેઓ ભગવાનને ઘેરીને ઊભા ભગવાન તરફ દ્રષ્ટિ કરતા તેમને થોડુંક ધૈર્ય થતું. કેટલાકને તો માતા, પિતા, સ્ત્રી, રાજપાટ વગેરેનું સ્મરણ થતા ઘરે જવાની ઈચ્છાથી વારંવાર ભગવાનના ચરણોમાં નમસ્કાર કરતા હતા, પણ તેમને બીક લાગતી હતી કે જો અત્યારે ભગવાનનો સાથ છોડીને ઘરે જઈશું તો ભગવાન જ્યારે આ કાર્ય પૂરા કરીને ફરી રાજ્ય સંભાળશે ત્યારે અમને અપમાન કરીને કાઢી મૂકશે, અથવા તો ભરત મહારાજા અમને કષ્ટ દેશે. માટે અહીં જ રહીને સહન કરવું. હવે તો આજકાલમાં જ ભગવાનનો યોગ સિદ્ધ થશે એટલે કષ્ટ સહન કરનારા અમને ઘણી ધન સંપદા આપીને સંતુષ્ટ કરશે. નિર્બળ થયેલા તે મુનિઓ જમીન પર પડ્યા પણ ભગવાનના ચરણોનું સ્મરણ કરતા હતા. કેટલાક લોકો ભગવાનને પૂછીને અને કેટલાક પૂછ્યા વગર માત્ર પ્રદક્ષિણા દઈને પ્રાણ રક્ષા માટે વનમાં અન્યત્ર ચાલ્યા ગયા હતા ને વ્રત છોડીને જેમ તેમ વર્તવા લાગ્યા હતા. એકલા ઋષભ મુનિરાજ પોતાની આત્મસાધનામાં લીન હતા. અરે રે, ખેદ છે કે સામાન્ય મનુષ્યો જેને સ્પર્શી ન શકે એવા ભગવાનના માર્ગ પર ચાલવા માટે અસમર્થ થઈને તે બધાય ખોટા ઋષિઓ મુનિ માર્ગથી ભ્રષ્ટ થઈ ગયા. શું મોટા હાથીના ભારને તેનું બચ્ચું કદી ઉપાડી શકે? ભૂખ તરસથી થાકેલા તે નગ્ન રાજાઓ પોતાની મેળે વનમાં ફળ તોડીને ખાવા લાગ્યા ને તળાવનું પાણી પીવા લાગ્યા. દિગંબર મુનિ વેશમાં આવી અયોગ્ય પ્રવૃત્તિ જોઈને વન દેવતાએ તેમને મનાઈ કરી અને કહ્યું કે આવા વેશમાં રહીને આવું ના કરો. અરે મૂર્ખાઓ, આવું દિગંબર રૂપ તો તીર્થંકરાદિ મહાપુરુષો મોક્ષને સાધવા માટે ધારણ કરે છે, તેમાં તમે આવી કાયર પ્રવૃત્તિ ન કરો. દિગંબર વેશમાં રહીને ફળ ન તોડો ને તળાવનું અપ્રાસુક પાણી ન પીવો. દિગંબર સાધુઓના બાહ્ય આચાર પણ ઉત્તમ પ્રકારના હોય છે. વન દેવતાના આવા વચનો સાંભળીને તે રાજાઓ ડરી ગયા ને નગ્ન વેશ છોડીને વલ્કલ વગેરે અનેક પ્રકારના કુવેશ ધારણ કરીને સ્વચ્છંદપૂર્વક વર્તવા લાગ્યા. ભરતના ભયને લીધે તેઓ નગરમાં ન ગયા ને વનમાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. તેમના દ્વારા અનેક પાખંડ મત પ્રવર્ત્યા. આમ છતાં તેઓ પાણી અને ફળના ઉપહાર વડે ભગવાનને ચરણોમાં પૂજતા હતા, કેમ કે સ્વયંભુ ભગવાન ઋષભદેવ સિવાય બીજા કોઈ દેવતા તેમને ન હતા. ભગવાનનો પૌત્ર મરુચિકુમાર પણ બાવો થઈ ગયો હતો અને મિથ્યા ઉપદેશ આપીને તેણે ખોટો પંથ ચલાવ્યો હતો. જ્યારે તે દ્રવ્યલિંગી મુનિઓ ભ્રષ્ટ થઈને ઉપરની પ્રવૃત્તિ કરતા હતા, ત્યારે પણ ભગવાન ઋષભદેવ તો અડોલપણે આત્મધ્યાનમાં જ ઊભા હતા. ત્રણ ગુપ્તી તેમની રક્ષક હતી, સંયમ તેમનું બખ્તર હતું ને સમ્યક દર્શન વગેરે ગુણો તેમના સૈનિકો હતા. 12 પ્રકારના તપમાંથી ધ્યાનમાં તેઓ વિશેષ તત્પર રહેતા હતા. 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય નિરોધ, 6 આવશ્યક, કેશલોચ, ભૂમિશયન, અદન ધોવન, નગ્નતા, અસ્નાન, ઊભા ઊભા ભોજન અને દિવસમાં એકવાર ભોજન, આવા 28 મૂળ ગુણ ભગવાનના પાયદળ સમાન હતા. જો કે 6 મહિનાથી ભગવાન જરા પણ ખાતા ન હતા, તો પણ તેમના શરીરમાં રંજ માત્ર થાક ન હતો. તે એવું ને એવું દેદીપ્યમાન હતું. તેમની એવી જ કોઈ દિવ્ય અતિશય હતો. તેમના વાળ જટા સમાન થઈ ગયા હતા ને હવામાં ઉડતા ત્યારે એવા લાગતા હતા જાણે ધ્યાન અગ્નિ વડે તપાવેલા જીવરૂપી સોનામાંથી કાળાશ બહાર ઉડતી હોય. ભગવાનના તપ તેજના પ્રભાવથી તે તપોવનમાં દિવસે તેમજ રાતે સૂર્યોદય જેવો ઉત્તમ પ્રકાશ રહેતો હતો. સિંહ અને હરણ શાંતિથી સાથે રહેતા હતા. આહાહા, આવું કેવું આશ્ચર્ય છે કે કાંટામાં ફસાયેલા પોતાના પૂંછડાને છોડાવવા ચમરી ગાય મહેનત કરી રહી છે અને વાઘ પોતાના નખ વડે દયાપૂર્વક તેને મદદ કરી રહ્યા છે. ગાયના નાના વાછરડા સિંહણને પોતાની માતા સમજીને તેનું દૂધ ધાવી રહ્યા છે અને સિંહનું બચ્ચું ગાયને પોતાની માતા સમજીને તેનું દૂધ ધાવી રહ્યું છે. સર્પ અને નોળિયો ભેગા બેઠા છે. વનના હાથી પોતાની સુંઢમાં ખીલેલા કમળ લાવીને પ્રભુના ચરણોમાં પાસે ચડાવે છે. ભગવાનના આશ્ચર્યકારક તપ વડે ઇન્દ્રાસન પણ કંપી ઉઠ્યું હતું. ભગવાન આવા તપમાં લીન હતા. તે દરમિયાન કચ્છ મહાકચ્છ રાજાના એટલે કે ભરતના મામાના પુત્રો નમી અને વિનમી રાજકુમારો આવીને ભગવાનની સેવા કરવા લાગ્યા ને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, આપે બધાને રાજ્ય વહેંચી આપ્યું પણ અમને તો કાંઈ ન આપ્યું, અમને ભૂલી ગયા, માટે અમને કંઈક ભોગ સામગ્રી આપો, અમારા ઉપર પ્રસન્ન થાઓ. આમ વારંવાર ભગવાનના પગ પકડીને પ્રાર્થના કરવા લાગ્યા ને તેમના ધ્યાનમાં વિઘ્ન કરવા લાગ્યા. ત્યારે પોતાનું આસન કંપાયમાન થવાથી અવધિજ્ઞાન વડે ધરણેન્દ્રએ તે વાત જાણીને તરત જ ભગવાન પાસે આવીને પ્રથમ ભક્તિપૂર્વક પૂજા કરી, પછી વેશ બદલાવીને નમી વિનમી કુમારોને સમજાવ્યા કે અરે કુમારો, આ ભગવાન તો ભોગથી અત્યંત નિસ્પૃહ છે ને તમે તેમની પાસેથી ભોગોની યાચના કેમ કરી રહ્યા છો? તમારે ભોગ સામગ્રી જોઈએ તો રાજા ભરત પાસે જઈને માંગો ને. ભગવાન તો બધું છોડીને મોક્ષનો ઉદ્યમ કરી રહ્યા છે, તે તમને ભોગ સામગ્રી ક્યાંથી દેશે? માટે તમે ભરત પાસે જાઓ. એ સાંભળીને બંને કુમારો કહે છે કે હે મહાનુભાવ, આપ અહીંથી ચૂપચાપ ચાલ્યા જાઓ, અમારા કાર્યમાં તમારી સલાહની જરૂર નથી. જો કે આપ શાંત, સૌમ્ય, તેજસ્વી ને બુદ્ધિમાન છો, આપ કોઈ ભદ્ર પરિણામી મહાન પુરુષ લાગો છો, છતાં અમારા કાર્યમાં કેમ વચ્ચે આવો છો તે અમે જાણતા નથી. અમે તો ભગવાનને પ્રસન્ન કરવા માંગીએ છીએ. ભગવાન ભલે વનમાં રહ્યા, તેથી શું તેમની પ્રભુતા મટી ગઈ? ભગવાનને છોડીને ભરત પાસે જવાનું આપ કહો છો તે ઠીક નથી. મહાસમુદ્રને છોડીને ખાબોચિયા પાસે કોણ જાય? ભરતમાં અને ભગવાન ઋષભદેવમાં મોટું અંતર છે તે શું તમે નથી જાણતા? ભગવાન ઋષભદેવ પ્રત્યે અત્યંત ભક્તિ ભરેલા તેમના આવા વચનો સાંભળીને ધર્ણેન્દ્રએ પ્રસન્ન થયા ને પ્રગટ થઈને કહેવા લાગ્યા કે હે કુમારો, હું ધર્ણેન્દ્ર છું ને ભગવાનનો સેવક છું. ભગવાને મને આજ્ઞા કરી છે કે આ નમી વિનમી કુમારો મહાન ભક્ત છે. જ્યારે તેઓ રાજવૈભવ માગવા આવે ત્યારે તેમની ઈચ્છા પ્રમાણે રાજ સામગ્રી આપજો. માટે હે કુમારો, ચાલો હું ભગવાને બતાવેલી રાજ સંપદા તમને આપું. ધર્ણેન્દ્રની એ વાત સાંભળીને બંને કુમારો પ્રસન્ન થયા. તેમને લાગ્યું કે ખરેખર પ્રભુ અમારા પર પ્રસન્ન થયા છે. ભગવાનને નમસ્કાર કરીને તેઓ ધર્ણેન્દ્ર સાથે ચાલ્યા. ધર્ણેન્દ્રએ તેમને પોતાના વિમાનમાં બેસાડીને વિજયાત પર્વત પર લઈ ગયા. આ વિજયાત પર્વત ભરત ક્ષેત્રની વચ્ચે આવેલો છે ને તેના પૂર્વ પશ્ચિમ છેડા લવણ સમુદ્રને સ્પર્શે છે. આ શાશ્વત પર્વતની શોભા અદ્ભુત છે. હિમવન પર્વતના પદ્મ સરોવરમાંથી નીકળેલા ગંગા અને સિંધુ નદી આ પર્વતની ગુફામાં થઈને વહે છે. પર્વત ઉપર 9 શિખરો જૈન મંદિરોથી શોભી રહ્યા છે. અહીં રોગ કે દુષ્કાળ વગેરે બાધા હોતી નથી. આ મહાભારત ક્ષેત્રમાં મનુષ્યોની સ્થિતિ ચોથા કાળ જેવી હોય છે. આર્યખંડની માફક 6 પ્રકારે કાળ પરિવર્તન અહીં થતું નથી. જગન્ય આયુ એટલે કે 100 વર્ષનું આયુ હોય છે. અહીંના વિદ્યાધર મનુષ્યોને મહાવિદ્યાઓ વડે ઈચ્છિત ફળ મળે છે. અનાજ વાવ્યા વગર ઉગે છે. નદીઓની રેતી રત્નમય છે. ઉત્તર શ્રેણીમાં 60 નગર છે ને દક્ષિણ શ્રેણીમાં 50 નગર છે. વિદ્યુતપ્રભ શ્રીહર્મ્ય, શત્રુંજય, ગગનનંદન, અશોકા, અલકા, કુંદનનગર, ગંધર્વપુર, ગિરિશિખર, મહેન્દ્રપુર વગેરે ઉત્તર શ્રેણીની 60 નગરીઓ છે. તથા પુંડરીક, શ્રીપ્રભ, શ્રીધર, રથનુપુર, ચક્રવાલ, સંજયંતી, વિજયા, ક્ષેમંકર, સૂર્યાપ વગેરે દક્ષિણ શ્રેણીની 50 નગરીઓ છે. તેમાં રથનુપુર રાજધાની છે. દરેક નગરીમાં 1000 મોટા ચોક ને 12000 ગલી છે. રત્નોના તોરણથી શોભતા 1000 દરવાજા છે. દરેક નગરીના પેટામાં 1-1 કરોડ ગામ છે. ત્યાં રહેનારા વિદ્યાધર મનુષ્યો દેવ જેવા સુખી છે. ચારણ રુદ્ધિધારી મુનિઓ પણ અહીં વિચરે છે. આવા વિજયાર્ક પર્વતને દેખીને નમી અને વિનમી બંને રાજકુમારો ખુશી થયા. રથનુપુર ચક્રવાલ નગરીમાં પ્રવેશ કરીને ધર્ણેન્દ્રએ તે બંનેનો રાજ્યાભિષેક કર્યો. નમીને દક્ષિણ શ્રેણીનું અને વિનમીને ઉત્તર શ્રેણીનું રાજ્ય સોંપ્યું તથા ત્યાંના વિદ્યાધરોને ભલામણ કરી કે ભગવાન ઋષભદેવે આ બંનેને અહીં મોકલ્યા છે. તે તમારા સ્વામી છે, માટે તેમની આજ્ઞા માનવી. પછી બંને રાજકુમારોને વિદ્યા આપીને ધર્ણેન્દ્રએ પોતાના સ્થાને ચાલ્યા ગયો. જોકે આ બંને કુમારો જન્મથી વિદ્યાધર ન હતા, પણ પુણ્ય યોગ્ય વિદ્યાધરોના દેશમાં જઈને તેમણે અનેક વિદ્યાઓ સિદ્ધ કરી તથા વિદ્યાધરો તેમની સેવા કરવા લાગ્યા. યથાર્થમાં તો મનુષ્યનું પુણ્ય જ તેને સુખ સામગ્રી મેળવી આપે છે. જગદગુરુ ભગવાન ઋષભદેવના ચરણો સેવવાથી બંને કુમારો વિદ્યાધરોનું સુખ પામ્યા. માટે હે ભવ્ય જીવો, મોક્ષ સ્વરૂપી અવિનાશી સુખને તથા જીન ગુણોને પ્રાપ્ત કરવા ચાહતા હો તેઓ આદિગુરુ ભગવાન ઋષભદેવના ચરણોમાં મસ્તક ઝુકાવીને નમસ્કાર કરો તથા ભક્તિપૂર્વક તેમની પૂજા કરો.